જય જિનેન્દ્ર પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાનમાળા વ્યાખ્યાન 23મું ત્રીજી સંસાર ભાવના વ્યાખ્યાન 5મું પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જિનચંદ્ર વિજયજી મહારાજ બંધુ ત્રિપુટી પ્રવચન સ્થળ ત્રિશલાનગર ટીજી પેવેલિયન મહાલક્ષ્મી મુંબઈ 26 પ્રવચન સમય તારીખ 8 ઓગસ્ટ 1987 શનિવાર
સકલ સંસાર ભય ભેદકમ જીનવચો મનસી નિબધાન રે વિનય પરિણમય નિશ્રેયસમ વિહિત સમરસ સુધા પાન રે કલય સંસાર મતિદારુણમ
પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ અનેક પ્રકારની અશાંતિઓથી ઘેરાયેલા આપણા ચિત્તને શાંતિનો અનુભવ કરાવવા માટે સંસારનું વાસ્તવિક દર્શન કરવાની એક પ્રેરણા આપી રહ્યા છે ત્રીજી સંસાર ભાવનામાં. એ આપણને એ સમજાવે છે કે જો જીવન જીવતા નહીં આવડે તો આ સંસાર ડગલે ને પગલે અનેક જાતની વિચિત્રતાઓ વિષમતાઓ અને દુઃખોથી ઘેરાયેલો છે. અને જો કોઈક દ્રષ્ટિનું ઘડતર કરતા આવડી ગયું, મળેલા આ જીવનની એક એક પળોનું મૂલ્યાંકન કરતા આવડી ગયું અને દ્રષ્ટિનું પરિવર્તન કરીને જો આ સંસારની અંદર જીવતા આવડ્યું તો આ જ સંસાર એક વિકાસનું પગથિયું પણ બની શકે છે. માત્ર કોઈ પણ એક જ દ્રષ્ટિકોણથી કોઈ પણ વસ્તુને જોવા જઈશું તો હંમેશા આપણે થાપ ખાઈ જઈશું. જ્ઞાની પુરુષો એમ કહે છે કે ભિન્ન ભિન્ન દ્રષ્ટિઓથી તમે કોઈ પણ વસ્તુનું મૂલ્યાંકન કરતા શીખો. આજે સંસાર આપણા માટે એટલે દુઃખરૂપ બન્યો છે, દુઃખ ફલક બન્યો છે કે આપણે સંસારને એક જ દ્રષ્ટિકોણથી જોયા કર્યો છે. માત્ર આસક્તિનો દ્રષ્ટિકોણ, આકર્ષણનો જ એક દ્રષ્ટિકોણ, એને કેન્દ્રમાં રાખીને આપણે સતત આ સંસાર તરફ ખેંચાતા જ ગયા છીએ, ખેંચાતા જ ગયા છીએ, ખેંચાતા જ ગયા છીએ. ક્યારેય પણ આપણે સંસારની વાસ્તવિકતાનું ચિંતન કરવાનો પ્રયત્ન નથી કર્યો. એ વાસ્તવિકતાને વિચારીને જે છે એની વચ્ચે મારે કઈ રીતે પસાર થઈ જવું છે કે એમાં પણ કઈ રીતે શાંતિનો અનુભવ થઈ શકે એ માટેનો માર્ગ આપણે સમજવાનો પ્રયત્ન નથી કર્યો. અને માટે આપણા પ્રત્યેક સંબંધો આજે કદાચ સોહામણા લાગતા હોય, આવતીકાલે આપણા માટે અડખામણા બની ગયા વિના રહ્યા નથી. એક દિવસ ખૂબ પ્યારથી, ખૂબ પ્રેમથી બાંધેલા અને ઉભા કરેલા સંબંધો એ જ થોડોક સમય જાય છે અને આપણા માટે એ અડખામણા બનવા માંડે છે. કેટલા આકર્ષણોથી પ્રાપ્ત કરેલા પદાર્થો અને ઉભી કરેલી પરિસ્થિતિઓ એ જ આપણા માટે એક વિષમતાનું અને દુઃખનું કારણ બની જતી હોય છે. કારણ કે પહેલેથી જ આપણે એના દરેક પાસાઓનો વિચાર નહોતો કર્યો, આપણી પહેલી ભૂલ હતી. વિનય વિજયજી મહારાજ કહે છે સંસારને અલગ અલગ પાસાઓથી દરેક રીતે તમે સમજી લો અને ઓળખી લો કે આ સંસાર કેવો છે. અને જે આ વિચિત્ર અને વિષમ સંસાર આજે અનુભવી રહ્યા છો એ સંસાર સાથી આવો બન્યો છે. સંસારને બિહામણો બનાવનાર તત્વો કયા છે, સંસારને સ્વહામણો બનાવનારા તત્વો કયા છે, આ બંનેની જો સમજણ પ્રાપ્ત કરી લેવામાં આવશે તો સંસાર એ આપણા માટે કોઈ બંધનનું કારણ નહીં બની શકે. સંસારને વિહામણો બનાવનાર તત્વો છે તૃષ્ણા, લોભ, આસક્તિ અને મિથ્યા દ્રષ્ટિ. આ વસ્તુઓએ આપણા સંસારના પ્રત્યેક પ્રસંગોને આપણા માટે દુઃખનું કારણ બનાવ્યા છે. જેના ચિત્તની અંદર લોભ અમર્યાદ બન્યો, તૃષ્ણા વધતી જ ગઈ છે, આસક્તિના બંધનો વધુ ને વધુ ગાઢ થતા ગયા છે, એને માટે સંસારની કોઈ પણ પરિસ્થિતિ એને સુખ નહીં આપી શકે, શાંતિ નહીં આપી શકે, સમાધિ નહીં આપી શકે. અને જો એને બધાને ઓળખતા આવડ્યું, એ તૃષ્ણાને, મૃગ તૃષ્ણાને ઓળખીને ત્યાંથી પાછા વળતા આવડ્યું, આસક્તિના બંધનોને જરાક શિથિલ કરતા આવડ્યા, અને સંસારના પ્રત્યેક પ્રસંગોને અને પરિસ્થિતિઓને તત્વ દ્રષ્ટિથી જો મૂળવતા આપણે શીખી ગયા, તો આ સંસારની કોઈ ઘટના એવી નથી જે આપણને દુઃખ પહોંચાડી શકે. બધે જ સુખ છે, બધે જ શાંતિ છે, જો જીવન જીવતા આવડે તો. બધે જ દુઃખ છે, બધે જ અશાંતિ છે, જો જીવન જીવવાની દ્રષ્ટિ ન કેળવી તો. સમગ્ર આધાર છે આપણી જીવન જીવવાની પદ્ધતિ ઉપર. બધાનું મૂળ છે આપણી દ્રષ્ટિ, અને એ દ્રષ્ટિનું પરિવર્તન કરવા માટે, દ્રષ્ટિનું સમ્યક ઘડતર કરવા માટે આ વિનય વિજયજી મહારાજ આપણને કેટલાક દ્રષ્ટિકોણ આપી રહ્યા છે. સુખ બહારથી શોધવાના પ્રયત્નો હંમેશા નિષ્ફળ ગયા છે અને નિષ્ફળ જવાના છે. સંસારી જીવની મોટામાં મોટી કરુણતા હોય તો એ આજ રહી છે કે એણે બાહ્ય પદાર્થોમાં સુખની કલ્પના કરી છે. વ્યક્તિઓની અંદર એણે સુખના દર્શન કર્યા છે, એ પાત્રો અને પદાર્થોની માધ્યમથી ઊભી થતી પરિસ્થિતિઓમાં એણે સુખના આદર્શો કેળવ્યા છે, અને માટે એ સર્વત્ર દુઃખ પામ્યો છે. કારણ કે પાત્રોમાં, પદાર્થોમાં અને પરિસ્થિતિઓમાં સુખ નથી, સુખ તમારામાં જ છે. આ સત્યને પહેલું સ્વીકારવું પડશે. સુખને બહારથી શોધવાના પ્રયત્નો હંમેશા આપણા અપૂર્ણ રહેવાના છે, નિષ્ફળ જવાના છે. સુખને અંદરથી પ્રગટ કરવાના પ્રયત્નો હંમેશા સફળતાને પ્રાપ્ત કરાવી આપવાના છે. સુખ બહારથી શોધવાની ચીજ નથી, સુખ એ અંદરથી પ્રગટ કરવાની વસ્તુ છે. કારણ કે સુખ એ આત્માનો સ્વભાવ છે. આપણા આત્માના જે મૂળભૂત ગુણો છે એમાંનો એક ગુણ છે આ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અને ચોથું છે અનંત સુખ, જે સુખનો કોઈ અંત નથી. એવું અનંત સુખ એ આત્માનો જ સ્વભાવ છે, આત્માનો જ ગુણ છે. અને એ જો તમારે પામવું છે તો તમારે અંદરમાં ડૂબકી લગાડવી જ રહી, અંતર્મુખ બનવું જ રહ્યું, આત્મભાવમાં ઠરવું જ રહ્યું. જે જ્યાં છે તે ત્યાંથી જ મળે, એક સીધો નિયમ છે. જે વસ્તુ જેનામાં નથી ત્યાંથી એ વસ્તુને મેળવવાના પ્રયત્નો ગમે એટલા કરીએ, આપણા એ પ્રયત્નો નિષ્ફળ જવાના છે. તેલ જોઈએ છે, તમે તલ લઈને ગાણીમાં નાખો એને પી લો તો તરત જ તમને તેલ મળી જાય. કારણ કે તલમાં તેલ છે, માટે એમાંથી મેળવવાનો પ્રયત્ન સફળ રહેવાનો છે. પણ બે મણ રેતી લઈ આવો દરિયાની અને એને ગાણીમાં નાખીને પીલ્યા કરો 24 કલાક સુધી, કેટલું તેલ મળશે? પીલવું મહત્વનું નથી, પ્રયત્ન મહત્વનો નથી. તમારો પ્રયત્ન સાચો છે કે ખોટો છે એ વાત બહુ મહત્વની છે. જે જોઈએ છે એ જેમાં હશે એમાંથી જ મળશે, જેમાં નથી એમાંથી નહીં મળી શકે. રેતીમાં તેલ આપવાની શક્તિ જ નથી, તમે ગમે એટલી એને પીલો એમાંથી ક્યારેય પણ તમે તેલ નહીં મેળવી શકો. એ મેળવવા માટે તમારે તલને જ પીલવા પડશે. સુખ જોઈએ છે, સુખ આત્મામાં છે, આત્મામાંથી સુખ મળશે. સંસારી જીવની આ કરુણતા ઊભી થઈ ગઈ કે એણે સંસારના બાહ્ય પદાર્થો અને પ્રસંગોમાંથી જ સુખને મેળવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. હકીકતમાં જ્યાં સુખ નથી ત્યાંથી સુખ મેળવવાના પ્રયત્નો કઈ રીતે પૂર્ણ બની શકે? સંસારનો કયો સંબંધ એવો હશે? સંસારના કયા પદાર્થો એવા હશે જેનામાં ખરેખર સુખ આપવાની શક્તિ સમાયેલી હોય, અને આપણે એમાંથી પ્રયત્ન કરીએ અને કદાચ આપણને સુખ મળી જાય. સુખનો આભાસ થઈ શકે છે, સુખની ભ્રમણાઓ જન્મી શકે છે, સુખની અનુભૂતિ અશક્ય છે. જ્ઞાની પુરુષો કહે છે સંસારમાં સુખ અશક્ય છે. તે મૃગ તૃષ્ણા હશે, હશે તોય ઝાંઝવાના જળ હશે. પરણિયાને દેખાય છે ઝાંઝવાના જળ, પણ હકીકતમાં છે નહીં, એ માત્ર એની ભ્રમણા છે. એમ સંસારી જીવને દેખાય છે ક્યાંક સુખ, ઘડી ભરને માટે અનુભવાય છે કદાચ એ સુખનો કોઈ ખ્યાલ, પરંતુ એ માત્ર એમનું ઝાંઝવાના જળ જેવું એક ભ્રમણ છે, અથડામણ છે, અકડામણ છે. એમાં વાસ્તવિક કોઈ સુખની અનુભૂતિ સંસારી જીવ કરી શકે અશક્ય વાત છે. કેટલી વિચિત્રતાઓ, જન્મથી જ્યાં આગળ દુઃખના પ્રારંભ થાય છે, જેમ જેમ જીવન આગળ વધતું જાય તેમ તેમ દુઃખોના ગુણાકાર થતા જાય છે, અને મૃત્યુની અંતિમ પળોમાં એનો જવાબ મળતો રહે છે. જન્મ, જીવન અને મરણ આ બધી વિચિત્રતાઓ અને એના કારણે ઊભી થતી ચિત્તની અંદર જન્મથી વિષમતાઓ એ વિષમતાઓની વચ્ચે સંસારી જીવ સુખની અનુભૂતિ કરી શકે અશક્ય છે. શું એ કલ્પના રાખે છે, કેવી કેવી એ ધારણાઓ બાંધે છે અને શું એને પ્રાપ્ત થાય છે આ જીવનની અંદર. સંસારમાં સુખ ક્યાંથી મળે અને મળે તો કેટલો સમય માટેનું મળે. રવીન્દ્રનાથ ટાગોરે એક જગ્યાએ એક નાનકડું દ્રષ્ટાંત લખ્યું છે, બહુ મજાનું દ્રષ્ટાંત છે. સંસારની કરુણતા, વ્યક્તિના ચિત્તની અંદર ઉભી થતી વ્યાકુળતા નું એક અદભુત એક દર્શન કરાવી જાય છે. બહુ નાનકડી વાર્તા છે કે એક સજ્જન પોતાની પ્રેમાળ પત્નીનું અવસાન થતા સ્મશાનમાં જાય છે. તેની અંતિમ ક્રિયા કરીને એને અગ્નિદાહ આપીને એ સજ્જન પાછો આવે છે ઘરે. ત્યારે એ પિતાનું એકનું એક સંતાન નાનું બાળક પિતાને પૂછે છે, પપ્પા મારી માં ક્યાં ગઈ? વિષાદથી ભરેલા હઈએ હમણાં જ જેને હજી અગ્નિદાહ આપીને આવ્યો છે એવી પોતાની પત્નીની યાદમાં આંસુ ભીની આંખે પિતા નાના બાળકને શું સમજાવે કે એની માં ક્યાં ગઈ છે. બાળક પૂછે છે, મારી માં ક્યાં ગઈ? ત્યારે પેલા સજ્જન કઈ બોલી શકતા નથી, એ ખાલી આંગળી ઊંચી કરે છે કે તારી માં ઉપર ગઈ છે, આટલું જ કહે છે. બીજું શું સમજાવે એ બાળકને. આખો દિવસ પસાર થઈ જાય છે, રાત પડે છે, પિતા પુત્ર બંને જણા સુઈ જાય છે, પણ બાળકને આજે આખો દિવસ પોતાની માં જોવા નથી મળી. એ સતત માની યાદમાં તડપતો રહ્યો છે અને પિતાએ કીધું હતું કે તારી માં ઉપર ગઈ છે. મધરાત જામે છે, પિતા સુઈ ગયા છે, તે વખતે નાનું બાળક લપાતું છુપાતું ઊભું થાય છે. ધીમે રહીને ઊભું થઈને પોતાની બિલ્ડિંગની ઉપરની અગાસીમાં જાય છે. એને કંઈ સમજ નથી, એટલું જ એને તો ખબર છે કે માં ઉપર ગઈ છે. ઉપર જાય છે, અગાસીમાં ચડીને ઉપર જુએ છે, ક્યાંય એને માં દેખાતી નથી. અનંત આકાશની અંદર મબરખ તારાઓ, આ બધા તારાઓને જોઈને બાળક વિચારમાં પડી જાય છે કે હું કોને પૂછું કે મારી માં ક્યાં છે. તમે કલ્પના કરો, રવીન્દ્રનાથ ટાગોરે એક કલ્પના ચિત્ર જ આપ્યું છે કે સંસારની કરુણતા કેટલી છે. એ પિતાના હૃદયની અંદર કેવા કેવા મનોમંથનો અને વ્યથાઓ જન્મી હશે. આકાશની ઉપર મીટ માંડતા પોતાની માં માટે તડવડતા એ બાળકના હૃદયની અંદર કેવી કેવી વ્યાકુળતાઓ અને વ્યથાઓ પેદા થઈ હશે. અને જ્યારે અનંત આકાશની અંદર એ ટમટમતા તારલાઓને એને જોયા હશે ત્યારે એને પ્રશ્ન ઉભો થાય છે કે હું આમાંથી કોને પૂછું કે મારી માં ક્યાં છે, મને કોણ જવાબ આપશે. છેવટે કંટાળે છે, ઉદ્વિગ્ન બન્યો છે, થાકે છે અને બે હાથ લાંબા કરીને એ બાળક રાતના મધરાતે ત્યાં ચીસ પાડે છે, માં 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 તું ક્યાં છે, માં તું ક્યાં છે. રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે બાળકના હૃદયમાંથી નીકળતી માની આ ત્રાસ રાણ એ ચીસ એ શું આ સંસારની એક કરુણતા નથી? આ સંસાર કેટલો કરુણ છે, જે પોતાના અંતરના સ્નેહાળ સ્વજનોને ચાહતો હોવા છતાં પણ પામવાની સિદ્ધિ નથી આપી શકતો, પોતાની પ્રિય વ્યક્તિને માટે વળવળતો રહે છતાં એને નથી પામી શકતો. એ સંસારની અંદર બીજું કદાચ ગમે એટલું મળી પણ ગયું હોય એ સંસારને સુહામણો કેમ કહી શકાશે. વિનય વિજયજી મહારાજ કહે છે, સંસાર દુઃખરૂપ છે. આ સંસારના કોઈ પણ સંબંધો તમને શાશ્વત કોઈ સુખ આપી શકે, અનંત સુખની અનુભૂતિમાં તમને લઈ જઈ શકે એ અશક્ય વાત છે. સંસાર દુઃખરૂપ છે કારણ કે સુખ આપવાની શક્તિ સંસારમાં નથી, સંસારના કોઈ સંબંધોમાં નથી. સુખ એ આત્માનો સ્વભાવ છે, જે જ્યાં છે તે ત્યાંથી જ મળશે, જે જ્યાં નથી એને ત્યાંથી મેળવવાના પ્રયત્નો હંમેશા અપૂર્ણ અને નિષ્ફળ રહેવાના છે. આપણે આજે એક ગંભીર ભૂલ કરી છે, જ્યાં નથી ત્યાં સુખની શોધમાં નીકળી પડ્યા છીએ. અને વાસ્તવિક ભૂમિકા એ જ્યાં આગળ સુખ છે, જે આપણા સંસારને સોહામણો બનાવી શકે એમ છે, સંસારની પ્રત્યેક પળોને આનંદથી તરબતર કરી શકે એમ છે, એવી જે અંતરની અનુભૂતિઓ છે, અનુભૂતિઓની આપણે ગંભીર ઉપેક્ષા કરી દીધી છે. આપણું જીવન આજે અનેક ઘાથી ઘેરાયેલું છે, કેટલા ઘા આ હૈયાની અંદર લાગેલા હશે, જેની ઉપર માત્ર મલમપટ્ટાઓ કરવા સિવાય આપણે આપણી જિંદગીમાં બીજું કંઈ કરી શકતા નથી. આપણી જિંદગી એટલે શું છે? નવા નવા લાગતા ઘા અને ઘા ઉપર મલમપટ્ટા કરવાના પ્રયત્નો અને આપણી જિંદગી પૂરી, બસ બીજું કંઈ જ નથી. ક્યાં છે આમાં સુખની અનુભૂતિ? જે કંઈ પ્રયત્નો કર્યા છે ને જે કંઈ પામ્યા છીએ, બહુ તો જીવનમાં આવેલા દુઃખોને ધક્કો મારવાનો પ્રયત્ન છે, સુખની અનુભૂતિ ક્યાંય નથી. અને આપણે દુઃખના અભાવને સુખ માની લેવાની ભૂલ કરી બેઠા છીએ. ભૂખ લાગી, ભૂખનો દુઃખ ઉત્પન્ન થયો, મનગમતું ભોજન મળ્યું, તૃષ્ણાનું દુઃખ, સરસ મજાના ટેસ્ટ કરવાનું દુઃખ ઉભું થયું, લાલસા જાગી, પ્રિય પદાર્થો મળી ગયા ભોજનના, અને એ ભૂખનું કે જીભની તૃષ્ણાનું જે દુઃખ હતું એને આ પદાર્થોના માધ્યમ દ્વારા આપણે ધક્કો માર્યો, એ દુઃખને થોડોક ટાઈમ માટે સમાવી દીધું અને આપણે માન્યું કે મને સુખ મળી ગયું. આમાંથી સુખ મળ્યું, દુઃખના અભાવને જ આપણે સુખ માની લીધું. સુખ એ દુઃખનો અભાવ નથી, સુખ એ આત્માનો સ્વભાવ છે. દુઃખનો અભાવ જુદી વસ્તુ છે અને આત્માનો સ્વભાવ જુદી વસ્તુ છે. અને આપણી અલ્પજ્ઞતા અને મૂઢતા એ રહી છે કે આપણે દુઃખના અભાવને જ સુખ માની લીધું છે. ખરેખર સ્વભાવરૂપ જે સુખ હતું એ સુખની તો કોઈ કલ્પના પણ આપણે નથી કરી શક્યા. આપણા જીવનના તમામ પ્રસંગોને આ દ્રષ્ટિથી મૂલવી જુઓ કે આપણે શું કરીએ છીએ. એક એક ઇન્દ્રિયોની તૃષ્ણાઓના દુઃખ ઉભા થાય છે, અંતરની અંદર વ્યાકુળતા જન્માવે છે, તૃષ્ણાની આગ લપકારા મારે છે, અને આપણે તરત જ એને પૂર્ણ કરવા માટેના પ્રયત્નો શરૂ કરીએ છીએ. જે પ્રયત્નો કદાચ આપણા સફળ જાય છે, પણ શું થાય છે એના દ્વારા, જે એક દુઃખ ઉભું થયું હતું એ દુઃખને થોડોક ટાઈમ માટે ટેમ્પરરી એક ધક્કો લાગી જાય છે, એ દુઃખ પાછળ અડસે લઈ જાય છે અને આપણે માનીએ છીએ કે અમને સુખ મળી ગયું, આ વ્યક્તિ આવી તો હું સુખી થયો. જો સુખ હોય તો એ સુખ જવું ન જોઈએ, કારણ કે સુખ સ્વભાવરૂપ છે અને સ્વભાવ એકવાર પ્રગટ થયા પછી ક્યારેય પણ જાય નહીં, ગમે તેમ હોય પાછો એ સ્વભાવમાં આવવું જ જોઈએ. પાણીનો સ્વભાવ છે ઠંડા રહેવાનો, એનો સ્વભાવ ક્યારેય પણ જશે ખરો? ગમે એટલો કાળ વ્યતીત થઈ જાય અને ગમે એવી વિકટ પરિસ્થિતિઓ ઊભી થઈ જાય, ગમે એવી આગની ઉપર પણ તમે પાણી મૂકી દો, પણ જ્યાં આગ શાંત થઈ કે ચૂલા ઉપરથી પાણી નીચે ઉતર્યું એટલે વળી પાછા થોડાક સમયની અંદર પાણી કેવું ઠંડુ, ગમે એટલું ધગધગતું ગરમ થઈ ગયું હશે પણ એ પાણી ઠંડુ થયા વિના રહેવાનું નથી, કારણ કે શીતળતા એ પાણીનો સ્વભાવ છે અને સ્વભાવ ક્યારેય પણ જતો નથી. આપણે જે દુઃખના અભાવને સુખ માની લીધું છે એ જો સ્વભાવ હોત તો એ દુઃખનો અભાવ એકવાર જે થઈ ગયો, જે સુખની અનુભૂતિ થઈ ગઈ કોઈક વ્યક્તિના કારણે, કોઈક વસ્તુના કારણે, કોઈક સંયોગના કારણે, કોઈક પરિસ્થિતિના કારણે, એ આપણી અનુભૂતિ ક્યારેય પણ ખંડિત ન થવી જોઈએ. પરંતુ અનુભવ એવો છે કે થોડોક સમય સુધી જે વસ્તુ સુખ આપે છે, થોડોક સમય સુધી જે વ્યક્તિ સુખ આપે છે, એ જ વસ્તુ એ જ વ્યક્તિ આપણી પાસે હોવા છતાં એમાં આપણે પછી સુખની અનુભૂતિ નથી કરતા, અકળામણ આવવા માંડે છે હવે એનો પણ ત્રાસ લાગવા માંડે છે, એનાથી પણ છુટકારો મેળવવા માટેનું મન થયા કરે છે. કેમ? કારણ કે હકીકતમાં એ સ્વભાવરૂપ સુખ નહોતું, દુઃખના અભાવને આપણે સુખ માની લેવાની ભૂલ કરી હતી. જો સ્વભાવ હોત તો એમાં સતત સુખની અનુભૂતિ ચાલુ જ રહેવી જોઈતી હતી. જે કોઈ આ સંસારની અંદર જીવન જીવતા આત્માઓ, મહાત્માઓ, મહાપુરુષો થયા અને એમણે જેમણે આ રીતે સ્વભાવરૂપ સુખની અનુભૂતિ કરી છે, એમને કોઈ દિવસ પછી એ સ્વભાવરૂપ સુખ ગયું નથી, એમાં સતત વિકાસના પંથે એમની આગેકૂચ ચાલી રહી છે, દુઃખ એમને ક્યારેય સતાવી શક્યું નથી. સુખને અને દુઃખને પણ ઊંડાણથી સમજવાની જરૂર છે, સુખની અને દુઃખની પણ પરિભાષાઓ સમજવાની જરૂર છે. દુઃખના અભાવને જો સુખ માની લઈશું તો તમે સુખ સેને કહેશો પછી? સાચું સુખ તો એ જ સુખ છે. એક એક ઇન્દ્રિયોની આપણી અનુભૂતિઓ આજ છે. ભૂખનું દુઃખ લાગ્યું, ખાવાનું મળી ગયું એટલે પેલા દુઃખને ધક્કો લાગ્યો અને આપણે સુખ માન્યું. સરસ સાંભળવાની તૃષ્ણા જાગી છે, સંગીત રેડિયો ચાલુ કર્યો, સરસ મજાનું સંગીત સાંભળવા મળી ગયું, આપણને આનંદ આવી ગયો, આપણે માની લીધું કે રેડિયો એ મારા સુખનું કારણ છે, કારણ કે એમાંથી મને સુખ મળ્યું. સુખ નથી મળ્યું, પેલી જે હવે કંઈક સાંભળવાની તૃષ્ણા જાગી હતી, ઈચ્છા જન્મી હતી અને એ ઈચ્છા એણે તમને વ્યાકુળ બનાવ્યા હતા. આ સાંભળવાથી તમારી વ્યાકુળતા ટળી છે, બાકી કંઈ મળ્યું નથી તમને. ટળવું જુદી વાત છે અને મળવું જુદી વાત છે. આપણી તો વ્યાકુળતા ટળી છે ખરી, મળ્યું છે શું આપણને? અને આપણે આપણે ટળવાને જ મળવાનું માની લીધું, ત્યાં આગળ આપણી એક ગંભીર ભૂલ થઈ ગઈ. જે કોઈ પણ આજની આપણી સુખની અનુભૂતિઓ છે એ સિવાય ઈચ્છાઓની પૂર્તિ માટેના ઉપર છલ્લા પ્રયત્નો સિવાય કંઈ જ નથી બીજું. ઈચ્છાઓની પૂર્તિના ઉપર છલ્લા જ પ્રયત્નો આપણે કર્યા છે અને ઈચ્છા એ દુઃખનું કારણ છે. આપણા જ્ઞાની પુરુષોએ ભગવાન મહાવીરે કીધું કે ઈચ્છા એ જ દુઃખનું કારણ છે. અને એવી ઈચ્છાઓ પાછી કોઈ એનો અંત નથી. ઈચ્છાઓ આગાશ સમા અનંતયા, આગમ ગ્રંથોની અંદર એમ કીધું કે ઈચ્છાઓ આકાશની જેમ અનંત છે, જેમ આકાશનો કોઈ છેડો નથી, એનો જેમ કોઈ અંત નથી, એમ માનવીના મનની અંદર ઉઠતી અને ઉભી થતી ઈચ્છાઓ, એ ઈચ્છાઓનો કોઈ અંત નથી. ગમે એટલી ઈચ્છાઓ તમે ઉભી કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો, એનો કોઈ અંત આવવાનો નથી. અને એ ઈચ્છાઓ એ તમારા અંતરને વ્યાકુળ બનાવ્યા વિના રહેવાની નથી, કારણ કે તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય એ આ સંસારની અંદર ક્યારેય કોઈને માટે પણ શક્ય બન્યું નથી. એટલે એ વ્યાકુળતા, એમાંથી તમે મુક્ત નહીં બની શકો. અને માટે સંસાર દુઃખરૂપ છે, કારણ કે સંસારમાં નવનવી નિતનવી ઈચ્છાઓ જન્મ્યા જ કરતી હોય છે. એ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે જીવાત્મા સતત પ્રયત્ન કરતો રહે છે. પરંતુ આ સંસાર પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક પ્રકારની પ્રત્યેક ઈચ્છાઓને પૂર્ણપણે સફળ બનાવી શકે એ આ સંસારની અંદર ક્યાંય પણ શક્ય નથી. માટે આ સંસાર સર્વત્ર દુઃખરૂપ છે. કોની ઈચ્છાઓ અહીંયા આગળ પૂરી થઈ છે, કોણે સિદ્ધિને પ્રાપ્ત કરી શક્યું છે, અંતરની આપણી અનુભૂતિઓ આપણને શું કહી રહી છે, તો પછી સુખ કઈ રીતે મળે, સંસારમાં પણ સુખ મળી શકે એમ છે. ઈચ્છાઓને ઓછી કરતા જાઓ, ઈચ્છાઓને નિયંત્રિત કરતા જાઓ, ઈચ્છાઓના કારણે ઉભી થયેલી વિકટતાઓ અને વિષમતાઓ એની મેળે ઓછી થઈ જશે. માણસ શા માટે નવા નવા બંધનો બાંધે છે, શા માટે નવી નવી જવાબદારીઓ સ્વીકારે છે, શા માટે નવી નવી ઝંઝાળો ઉભી કરતો જાય છે, કારણ કે એની પાછળ એના અંતરમાં કોઈક ઈચ્છા જન્મેલી છે. એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે એને કોઈક વ્યક્તિનો સહારો જોઈએ છે, માટે સંબંધો બાંધે છે. એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે એને કોઈક વસ્તુની આવશ્યકતા ઊભી થાય છે, માટે વસ્તુને પ્રાપ્ત કરવા માટે દોટ મૂકે છે. અંતરની એ ઈચ્છાઓને પૂર્ણ કરીને આનંદની અનુભૂતિની તમન્ના જાગૃત થઈ છે, માટે તમન્નાઓને સફળ બનાવવા માટે એ કોઈક જાળ બિછાવે છે. પણ એને ખબર નથી કે પોતાની બિછાવેલી જાળમાં છેવટે પોતે જ બંધાતો જાય છે. એના જ પ્રયત્નો એને માટે સરવાળી સુખની અનુભૂતિની પ્રબળતા વધારવાને બદલે વ્યાકુળતાની વધારવામાં પરિણમી જતા હોય છે. અને પછી એને એમ થાય છે કે મેં આ નક્કામી ઝંઝાળ ઉભી કરી, માન છૂટ્યો તો વળી આ ઉપાધિમાં મુકાયો, ખોટું કર્યું. પણ તે વખતે એમાંથી નીકળવું એના માટે પાછું મુશ્કેલ બની જતું હોય છે. સંસાર ત્રાસ જન્માવી દે છે, કેવી કેવી વિચિત્રતાઓમાં મૂક્યા છે. વિનય વિજયજી મહારાજે આખી આ ભાવનાની અંદર એક એક વિચિત્રતાઓનું વર્ણન કર્યું છે કે આ સંસાર કેવી વિચિત્રતાઓથી ઘેરાયેલો છે. એમાં આંતર સંસારના પહેલા એમણે આપણને રૂપકો દેખાડ્યા કે એક બાજુ લોભનો દાવાનળ જાગ્યો છે, બીજી બાજુ મૃગતૃષ્ણા જેવી લાલસાઓ સતત હૃદયને પીડી રહી છે, અને એની વચ્ચે એ આંતર સંસારના કારણે સમગ્ર બાહ્ય સંસાર વધુ ને વધુ બિહામણો બનતો જાય છે. કે જે બાહ્ય સંસારની અંદર એનો પ્રારંભ દુઃખથી થાય છે, જન્મની અંદર ગર્ભાવસ્થાના દુઃખો, અંધારી કોટડીમાં નવ નવ મહિના સુધી પુરાયેલા રહેવું પડ્યું આ સંસાર જીવતો રહ્યો માટે. જો સંસારથી મુક્ત બની ગયા હોત તો પહેલી એ સજા ત્રાસ એની અંદર મુકાવવું ન પડત. ગર્ભાવસ્થાના દુઃખો, પછી જન્મના દુઃખો, પછી બચપણની પરાધીનતાના દુઃખો, પછી યુવાનીના ઉન્માદના દુઃખો, પછી પ્રૌઢાવસ્થામાં કુટુંબની સમાજની જવાબદારીઓને વેઢારવાના દુઃખો, અને એ બધામાંથી મુક્ત થઈને છેવટે જીવન જ્યારે પૂર્ણ થવા આવે ત્યારે વૃદ્ધાવસ્થાની પણ પરવસ્થાઓના દુઃખો, અને એ બધું પૂરું કરીને પણ છેલ્લે મૃત્યુ આવે ત્યારે મૃત્યુના પણ દુઃખો, આમાં ક્યાં સુખની અનુભૂતિ દેખાય છે? અને આટલું બધું કર્યા પછી પણ છેવટે અંતે પરિણામ શું? મૃત્યુ જ ને છેલ્લું તો. અને એટલા માટે તો આ સંસારની અંદર કેટલું કરવું પડે છે એનો કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો? આપણે ગુજરાતનો જાણીતો કવિ બેફામ, એણે બહુ સરસ એનો જાણીતો શેર છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. જીવન એટલે બીજું શું છે? ઘરથી શરૂ થાય છે અને સ્મશાનમાં પૂરું થાય છે. અહીંથી અહીં પહોંચવું આટલું જ જીવન છે, પણ એટલો માર્ગ કાપવાને માટે તો આ સંસારી જીવને કેટલું થાકી જવું પડે છે. શરીરથી મનથી અને જીવનથી કેટલા થાકીને લોટપોટ થઈ જાય છે ત્યારે ઘરથી શરૂ થયેલી એની યાત્રા, જે ઘરમાં એનો જન્મ થયો અને સ્મશાનમાં એની યાત્રા પૂરી થાય છે, આ એક યાત્રા પૂર્ણ કરવા માટે એને જિંદગીના માર્ગ ઉપર કેટલા ભાર વેઢાળવા પડે છે, કેટલાના સહારા લેવા પડે છે, કેટલાની કાંધે ચડી ચડીને એને આ માર્ગ કાપવો પડે છે ત્યારે એ ત્યાં સુધી પહોંચી શકે છે. બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. કોઈ દિવસ જીવનનો આપણે આ વિચાર કર્યો છે ખરો કે આ બધું કરીને, આટલા દુઃખો સહન કરીને, આવી વિષમતાઓમાંથી પસાર થઈને, આવી મનની વ્યાકુળતાઓને વેઢારી વેઢારીને હું જે જીવન જીવી રહ્યો છું અને જે સંસાર તરફ વધુ ને વધુ દોટ મૂકી રહ્યો છું, એ સંસાર હકીકતમાં એનું અંતિમ પરિણામ શું? એક ગામની અંદર એક મહારાજ સાહેબ વિહાર કરતા કરતા આવ્યા હતા. મેં વેકેશનના દિવસો હતા, રોજ એમના પ્રવચન ની અંદર એક શેઠ આવે. એસએસસી ની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હતી, પરીક્ષાઓ પૂરી કરીને બારગામ ભણતો દીકરો વેકેશન ગાળવાને માટે ઘરે આવ્યો હતો. એક દિવસ એ પોતાના દીકરાને લઈને ભેગો લઈ જાય છે મહારાજ સાહેબની પાસે. શેઠ વ્યાખ્યાનમાં પ્રવચન પૂરું થયું પછી મહારાજ સાહેબની પાસે બેસે છે, પોતાના દીકરાની ઓળખાણ કરાવે છે કે મહારાજ સાહેબ આ મારો પુત્ર છે, હમણાં જ એસએસસી ની પરીક્ષા આપીને વેકેશન ગાળવા માટે ઘરે આવ્યો છે, આજે આપના દર્શન કરાવવા માટે લઈ આવ્યો છું. સ્વાભાવિક રીતે મહારાજ સાહેબ પૂછે છે, પેલાને નવો નવો આવ્યો છે સહેજે એની બાબતોમાં પણ થોડોક ઇન્ટરેસ્ટ લેવો જોઈએ. સાધુ મહારાજ એને પૂછે છે કે ભાઈ એસએસસી ની પરીક્ષા આપી, પેપર કેવા ગયા છે? પેલો કહે છે મહારાજ સાહેબ બહુ સારા પેપર ગયા છે, ચોક્કસ ફર્સ્ટ ક્લાસ પાસ થઈશ એવી મને પૂરી આશા છે. અચ્છા, તમે ફર્સ્ટ ક્લાસ પાસ થશો, પછી શું વિચાર કર્યો છે? પછી શું? પછી મારા સાહેબ જો બરોબર સારા માર્ક્સ આવશે તો કાં તો સાયન્સની લાઇનમાં જવું છે ને કાં એન્જિનિયરિંગની અંદર જવાની ઈચ્છા છે. જો સારા માર્ક આવશે તો મેડિકલ સાયન્સમાં જવું છે, એમબીબીએસ ડૉક્ટર થવાની ભાવના છે. અચ્છા, માની લો કે સારા માર્ક્સ આવ્યા તો તમે કાં તો સાયન્સની લાઇન લેશો કાં એન્જિનિયરિંગની લાઇન લેશો, પછી શું? પેલો કે છે પછી અહીંનો અભ્યાસ પૂરો થશે એટલે આગળનો અભ્યાસ કરવાને માટે મારી ઈચ્છા વિદેશ જવાની છે, હું આગળની ડિગ્રીઓ લેવા માટે વિદેશ જઈશ. વારું, તમે વિદેશ જશો અને ત્યાં આગળ તમે ઉચ્ચ કક્ષાની ડિગ્રીઓ પ્રાપ્ત કરશો, ત્યાંનું શિક્ષણ પ્રાપ્ત કરી લેશો, પછી શું? પેલો યુવાન વિચારમાં પડી ગયો કે આ મહારાજ પણ ખરા છે, હું મળવા આવ્યો ને મારી પાછળ પડી ગયા. મને કહે છે પછી શું? મહારાજ પછી હું કાં એમબીબીએસ થઈશ અને એમબીબીએસ થઈશ તો અહીંયા આગળ આવીને દવાખાનું ખોલીશ, કાં તો સારો સિવિલ એન્જિનિયર થઈશ તો હું મારું કન્સ્ટ્રક્શનનું કંઈક કામકાજ કરીશ. અચ્છા, તમે એમબીબીએસ થશો, મારું એમબીબીએસ થયા પછી તમે પાછા દેશમાં આવશો, પછી શું? પછી હું ડિસ્પેન્સરી ખોલીશ, પૈસા કમાઈશ. અચ્છા, તમે પછી ડિસ્પેન્સરી ખોલશો અને તમે પૈસા કમાશો, કેટલા પૈસા તમને મળી જાય તો તમને પૂર્ણતા લાગશે? પૈસા કમાવાની પાછળ તમારું કોઈ એન્ડ ખરો? તમારી કોઈ મર્યાદા તમે વિચારી છે કરી? બહુ મહત્વનો આ પ્રશ્ન હતો. માણસ ભણે છે ત્યારે એના કંઈક આદર્શો જુદા હોય છે, ડિગ્રી લઈને તૈયાર થાય છે ત્યારે વળી એના આદર્શો બદલાઈ જતા હોય છે. પેલાએ કીધું કે હું ડોક્ટર થઈશ, સમાજની સેવા કરીશ, અને ડોક્ટર થયા પછી કહે છે હું ડિસ્પેન્સરી ખોલીશ, અને ડિસ્પેન્સરી ખોલ્યા પછી ભલે જ્યારે ભણતો હોય ત્યારે એનો આદર્શ કદાચ એ હોય કે માનવ સમાજ પીડિત છે એની સેવા કરીશ, વકીલાતનું ભણતી વખતે ભલે કદાચ આદર્શ રાખતો હોય કે ન્યાયનું રક્ષણ કરીશ, પરંતુ ડિગ્રી મેળવ્યા પછી માણસની દ્રષ્ટિઓ બદલાઈ જાય છે. ડિસ્પેન્સરીની અંદર દાખલ થતો એ ડોક્ટર એ સેવાની વાતોને વિસરી જાય છે અને વધુમાં વધુ દર્દીઓ કેમ મળે અને વધુમાં વધુ પૈસા કેમ કમાવાય એ જ જ્યારે એની દ્રષ્ટિ બની જતી હોય છે. ગમે ત્યાંથી વધુમાં વધુ અસીલો કેમ ભેગા કરવા અને પોતાનું તિજોરી કેમ ભરી લેવી એ જ જ્યારે વકીલની દ્રષ્ટિ બની જતી હોય છે ત્યારે એમાંથી સમાજની અંદર ઘણી બધી વિષમતાઓ ઊભી થઈ જતી હોય છે. પેલા મહારાજ એને પૂછે છે કે તમે પછી પૈસા કમાશો, પૈસા કમાવાની પાછળ તમારું દ્રષ્ટિબિંદુ શું? કેટલા પૈસા મળે તો તમને શાંતિ? પેલો હવે વિચારમાં પડી ગયો, કારણ કે આનો એને વિચાર જ કોઈ દિવસ નહોતો કર્યો, એણે નહીં મોટા ભાગના કોઈ માણસોએ આનો વિચાર નથી કર્યો હતો. ભાઈ કેટલા પૈસા મળી જાય તો આપણને શાંતિ? કોઈ લિમિટેશન્સ કરું? આપણે કોઈ લક્ષ્મણ રેખા દોરી છે કરી કે આટલું થઈ જાય પછી તો બધું સ્ટોપ, મારે કંઈ જ જોઈતું નથી? કોઈ લિમિટ કરી આપણા જીવનની? કેટલા મળી જાય તો આપણને સંતોષ? કોઈ લિમિટ નથી. અંતરની ઈચ્છાઓનો કોઈ અંત નથી. ગમે એટલું મળે માણસને ઓછું ને ઓછું જ લાગ્યા કરે છે, આગળ ને આગળનું જ એને દેખાયા કરે છે, અને એને મેળવવા માટે માણસ સતત દોટ મૂકતો રહે છે. એ પોતાની માનસિક શક્તિઓને ક્ષીણ કરી નાખે છે, એને માટે શરીરને ઘસી નાખે છે, એને માટે કુટુંબને ભૂલી જાય છે, એને માટે પરિણામે સંસાર દુઃખ રૂપ બની જાય છે. એને માટે બન્યા વિના રહેવાનો નથી, એની એના કૌટુંબિક જીવનને તપાસવાની જરૂર છે. જેણે પોતાના જીવનની અંદર કોઈ મર્યાદાઓ રાખી નથી, લિમિટેશન્સ બાંધ્યા નથી, પૈસાની પાછળ માત્ર પૈસો મેળવવો છે મેળવવો છે મેળવવો છે એની પાછળ પાગલ બનીને જેણે જેણે દોટ મૂકી છે, એમના કૌટુંબિક જીવનને તપાસવાની જરૂર છે. કુટુંબ જીવન એનું સફળ છે કે નિષ્ફળ છે, સ્નેહભર્યું છે હળવાશભર્યું છે કે કડવાશભર્યું બન્યું છે, એના શારીરિક સ્વાસ્થ્યને તપાસવાની જરૂર છે કે આ પાછળની પાગલતા એને શરીરને ઘસી નાખવાની ગેલછામાં તો નથી મૂકી દીધો ને. આજે માણસ આ પાગલપણાની વચ્ચે અટવાયો છે, અને છતાં પાછી એ વાતો શાંતિની કરતો રહે છે. માણસની વાતો જુદી છે, એનું જીવન કંઈક જુદું છે, અને આ વિસંવાદ એવો વધતો જાય છે કે એનો અંત શું આવશે કંઈ સમજાય એવું નથી. શું લિમિટેશન, આપણી લિમિટ કેટલી, કેટલા પૈસા મળી જાય તો ચાલે, કેટલા મળી જાય, અને છતાં પાછો માણસ ફરિયાદ કરતો રહે છે, મહારાજ સાહેબ મુંબઈની તો કંઈ લાઈફ છે કંઈ, એક મિનિટની શાંતિની હેરાન થઈ ગયા, ટેલિફોનવાળા તો જીવ ખાઈ જાય છે, પણ કોણ તને કહે છે,